એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર અને જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારક વિશે વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે પશ્ચિમી ફિલોસોફીનો આખો નકશો જ બદલી નાખ્યો. મુખ્ય સવાલ એ હતો કે ભાઈ, તમે ખરેખર શેના પર વિશ્વાસ કરી શકો? શું છે જે ખાતરીપૂર્વક જાણી શકાય?
બરાબર.
આ પ્રશ્નો 17મી સદીના ફ્રેન્ચ ફિલોસોફ, ગણિતશાસ્ત્રી અને હા, વૈજ્ઞાનિક પણ રેને ડિસ્કાર્ટેઝના મનમાં સતત ઘૂમરાતા હતા. તો આજે આપણી પાસે જે માહિતી છે એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે શા માટે એમને આધુનિક ફિલોસોફીના પિતા કહેવામાં આવ્યા.
ખરેખર, અને એ બિરુદ્ધ કંઈ નાનું સૂનું નથી. તમે જુઓ, ડિસ્કાર્ટેઝનો સમય એ વૈજ્ઞાનિક ક્રાંતિનો યુગ હતો.
હા, ગેલિલિયો, કેપ્લર.
બરાબર. ગેલિલિયો આકાશ તરફ ટેલિસ્કોપ માંડી રહ્યા હતા, બેકન અનુભવ પર ભાર મૂકી રહ્યા હતા. મતલબ જૂની માન્યતાઓ જે હજારો વર્ષથી ચાલતી હતી, એરિસ્ટોટલની સત્તા, ચર્ચની સત્તા, એ બધું હચમચી રહ્યું હતું.
હા, એક મોટો બદલાવ આવી રહ્યો હતો.
પણ પછી સવાલ એ થાય કે જો જૂનું બધું જ શંકાસ્પદ હોય તો નવો પાયો ક્યાં શોધો? અને અહીં જ ડિસ્કાર્ટેસે ક્રાંતિ કરી. એમણે કહ્યું, પાયો બહાર નહીં, અંદર છે.
અંદર એટલે કે
આપણી તર્ક કરવાની ક્ષમતામાં, આપણી શંકા કરવાની શક્તિમાં, શ્રદ્ધા કે કોઈ બહારની સત્તા નહીં, પણ વ્યક્તિગત તર્ક.
સમજાયું. મતલબ જ્ઞાન માટે કોઈ બીજા પર આધાર રાખવાને બદલે પોતાની બુદ્ધિ, પોતાના તર્કનો ઉપયોગ કરવો. આ જ એમના અભિગમનું હાર્દ હતું, ખરું ને?
બિલકુલ.
પણ એ કરવું સહેલું તો નહોતું જ, ખાસ કરીને એવા સમયમાં.
હા, જ્યારે ધર્મ અને પરંપરાનો જબરદસ્ત દબદબો હતો.
બરાબર.
જો એ સમયનું યુરોપ ધાર્મિક અને રાજકીય સંઘર્ષોથી ઘેરાયેલું હતું. 30 વર્ષીય યુદ્ધ ચાલી રહ્યું હતું. વૈજ્ઞાનિક શોધો જે થતી હતી એ ચર્ચની માન્યતાઓને સીધો પડકાર ફેંકી રહી હતી. તો આવા ગરમાગરમ માહોલમાં ડિસ્કાર્ટેસ સત્યની શોધમાં એક એવી પદ્ધતિ વિકસાવવા માંગતા હતા જે ગણિત જેવી ચોક્કસ હોય, એકદમ પાકી.
એમનો જન્મ ક્યાં અને ક્યારે થયેલો?
એમનો જન્મ 1596માં ફ્રાન્સમાં લા ફે એન ટુરેઇન નામની જગ્યાએ. પરિવાર ઠીક ઠીક સંપન્ન હતો, ફ્રેન્ચ કેથોલિક ઉમરાવ. શિક્ષણ પણ સારું મળ્યું, પ્રતિષ્ઠિત જેસુઇટ કોલેજ ઓફ લા ફ્લેશમાં.
ત્યારે શું વણ્યા?
ગણિત, ફિલોસોફી, વિજ્ઞાન, બધું જ. પણ એમને ગણિત સિવાયના વિષયોમાં જે અનિશ્ચિતતા દેખાય ને, એનાથી ભારે અસંતોષ થયો.
અચ્છા.
એમને લાગ્યું કે આમાં કશું નક્કર નથી, અને આ અસંતોષ જ એમ કહી શકાય કે એમની શોધનું મુખ્ય કારણ બન્યો.
અને પેલી વાત સાચી છે કે એક રાતના સપનાએ એમની આખી જિંદગી બદલી નાખી?
હા, એ બહુ પ્રખ્યાત ઘટના છે. નવેમ્બર 1619ની વાત છે. એ વખતે તેઓ જર્મનીના ઉલ્મ શહેરમાં હતા. એક ઠંડી રાતે સ્ટોવથી ગરમ કરેલી ઓરડીમાં બેઠા હતા અને એમને ત્રણ સપના આવ્યા.
ત્રણ સપના?
હા. અને એમને લાગ્યું કે આ કોઈ સામાન્ય સપના નથી, આ કોઈ દૈવી સંદેશ છે. એમને પ્રેરણા મળી કે ગણિત અને તર્ક જ વિશ્વને સમજવાની ચાવી છે, અને એના આધારે એક નવું એકીકૃત જ્ઞાનનું માળખું રચવું જોઈએ.
ઓહો, એટલે એ રાત એમના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
બિલકુલ.
એ અનુભવે જાણે એમને એમનું જીવન કાર્ય સોંપી દીધું.
અને આ પછી જ એમણે યુરોપમાં વધુ પ્રવાસ કર્યો અને છેવટે નેધરલેન્ડ્સમાં જઈને વસ્યા, ખરું ને?
બૌદ્ધિક સ્વતંત્રતા માટે.
હા, લગભગ 20 વર્ષ ત્યાં રહ્યા 1628 પછી. ત્યાં એમને વિચારવાની અને લખવાની વધુ મોકળાશ મળી, અને ત્યાં જ એમણે પોતાના મુખ્ય ગ્રંથો લખ્યા.
તો એ મુખ્ય વિચાર શું હતો જેણે એમને આટલા પ્રભાવશાળી બનાવ્યા? એમણે શરૂઆત ક્યાંથી કરી આટલી બધી અનિશ્ચિતતા વચ્ચે?
શરૂઆત કરી શંકાથી. પણ જો આ કોઈ એવી તેવી શંકા નહોતી, એ હતી પદ્ધતિસરની શંકા, મેથોડોલોજિકલ સ્કેપ્ટિસિઝમ.
પદ્ધતિસરની શંકા એટલે?
ડેકાર્ટેસે કહ્યું, ચાલો આપણે એવી દરેક વસ્તુ પર શંકા કરીએ જેના પર સહેજ પણ, જરાક પણ શંકા થઈ શકે. આપણી ઇન્દ્રિયો એ આપણને છેતરી શકે છે. આપણે કદાચ અત્યારે સપનું જોઈ રહ્યા હોઈએ, બની શકે કોઈ દુષ્ટ શક્તિ આપણને ભ્રમમાં રાખી રહી હોય, એ પણ શક્ય છે.
બાપરે, એટલે બધું જ શંકાસ્પદ.
હા, જ્યાં સુધી કંઈક એવું ન મળે જે 100% શંકારહિત હોય, જેના પર કોઈ પણ રીતે શંકા જ ન થઈ શકે, ત્યાં સુધી કશું જ સ્વીકારવું નહીં. આ એમની મેથડ હતી, જ્ઞાનના મજબૂત અચૂક પાયા સુધી પહોંચવાનું એક સાધન.
તો આટલી બધી શંકા કર્યા પછી એમને શું મળ્યું? શું કશું એવું હતું જેના પર શંકા ન થઈ શકે?
હા, એક વસ્તુ મળી, એકદમ નક્કર. એમણે તર્ક કર્યો કે ભલે હું દરેક વસ્તુ પર શંકા કરું, પણ હું એ વાત પર શંકા ન કરી શકું કે હું શંકા કરી રહ્યો છું.
અચ્છા.
અને શંકા કરવી એ શું છે? એ એક પ્રકારનું વિચારવું છે. તો જો હું વિચારી રહ્યો છું તો મારું અસ્તિત્વ એક વિચારનાર તરીકે એ તો સાબિત થાય જ છે. હું શંકા કરું છું એનો અર્થ કે હું વિચારું છું, અને જો હું વિચારું છું તો હું છું.
આહા, પેલી પ્રખ્યાત ઉક્તિ.
બરાબર. કોજિટો એર્ગો સુમ, લેટિનમાં હું વિચારું છું તેથી હું છું. આ એમના જ્ઞાનના ઇમારતનો પહેલો અચૂક પથ્થર હતો. આ કોઈ બહુ મોટી ફિલોસોફી નથી, પણ પોતાની જાતના અસ્તિત્વની એકદમ અંગત પ્રત્યક્ષ ખાતરી છે.
સમજાયું. પોતાના અસ્તિત્વની ખાતરી થઈ ગઈ. આ પહેલો પાયો મળ્યો. પછી આગળ શું? આ એક વિચાર પરથી એમણે આખી ફિલોસોફી કેવી રીતે રચી?
કોગિટો તો શરૂઆત હતી. ત્યાંથી એમણે આગળ વિચાર્યું, હું જે વિચારું છું એ મૂળભૂત રીતે શું છું? એમણે કહ્યું, હું એક વિચારતું તત્વ છું, રેસ કોગિટાન્સ, એટલે કે મન, જે અમૂર્ત છે, જગ્યા રોકતું નથી, પણ વિચારે છે, શંકા કરે છે, ઈચ્છે છે.
મન.
પછી એમણે આસપાસના ભૌતિક જગત તરફ જોયું. આ ખુરશી, ટેબલ, આપણું શરીર, આ ભૌતિક પદાર્થોનું મુખ્ય લક્ષણ શું? તો કે તે જગ્યા રોકે છે, તેમને લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ છે, એટલે કે રેસ એક્સટેન્સા, વિસ્તાર પામેલું તત્વ. આ શરીર અને ભૌતિક જગત છે.
એટલે મન અને પદાર્થ, રેસ કોગિટાન્સ અને રેસ એક્સટેન્સા.
બરાબર. અને ડેસ્કાર્ટસે કહ્યું કે આ બે તત્વો, મન અને પદાર્થ, શરીર, મૂળભૂત રીતે એકદમ અલગ છે, સ્વભાવથી જુદા. આ જ તેમનો પ્રખ્યાત મન શરીર દ્વૈતવાદ છે, માઇન્ડ બોડી ડ્યુઅલિઝમ.
અને વિસ્તાર પામેલું તત્વ. આ વિચાર આમ તો સાંભળવામાં સરળ લાગે, પણ મને લાગે છે કે એનાથી ઘણા અઘરા પ્રશ્નો ઊભા થયા હશે, ખરું ને?
ચોક્કસ.
જેમ કે, જો મન અને શરીર આટલા બધા જુદા હોય તો પછી તે એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે? મારો વિચાર એ મારા હાથને હલાવવા માટે કેવી રીતે આદેશ આપી શકે? અમૂર્ત મન ભૌતિક શરીર પર અસર કઈ રીતે કરે?
બરાબર. આ જ મુદ્દો આજ એમની ફિલોસોફીની સૌથી મોટી મુશ્કેલી બની, જેને આજે પણ મન શરીર સમસ્યા, માઇન્ડ બોડી પ્રોબ્લેમ કહેવાય છે.
હા, એ કનેક્શન ક્યાં છે?
ડિસ્કાર્ટેસે પોતે આનો ઉકેલ આપવાનો પ્રયાસ કર્યો હતો. એમણે કહ્યું કે મગજમાં એક નાની ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ, ત્યાં આ જોડાણ થાય છે. પણ સાચું કહું તો એ સમજૂતી કોઈને ગળે ઉતરી નહીં.
ના જ ઉતરે ને. એવું લાગ્યું કે જાણે કોઈ ભૂત મશીન ચલાવી રહ્યું હોય.
હા, બરાબર, એવો જ ભાવ આવે. આ સમસ્યા આજે પણ ફિલોસોફી અને ન્યુરોસાયન્સમાં મોટી ચર્ચાનો વિષય છે.
છતાં એમના આ દ્વૈતવાદ અને ખાસ તો તર્ક પરના ભારનો પ્રભાવ તો જબરદસ્ત પડ્યો હશે ને?
અરે, જબરદસ્ત પ્રભાવ. એમણે ફિલસૂફીમાં ગણિત જેવી ચોકસાઈ, એક પદ્ધતિ લાવવાનો જે પ્રયાસ કર્યો એ બહુ મહત્વનો હતો. એમની પદ્ધતિનો એક નિયમ યાદ છે?
પેલો, ભાગ પાડી દેવાનો.
હા, દરેક મુશ્કેલીને ઉકેલવા માટે શક્ય અને જરૂરી હોય તેટલા નાના ભાગોમાં વહેંચી દો. આ વિશ્લેષણાત્મક અભિગમ એ આધુનિક વિજ્ઞાન અને વિચારસરણીનો પાયો બન્યો. બીજું, એમની યાંત્રિક ફિલસૂફી, એટલે કે ભૌતિક જગતને નિયમોથી ચાલતા એક મોટા મશીન તરીકે જોવું, આ વિચારે પણ વિજ્ઞાનના વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો.
અને ગણિતમાં એમનું પ્રદાન તો ભૂલી જ ન શકાય.
બિલકુલ નહીં. કાર્ટેશિયન યામ પદ્ધતિ, પેલી એક્સ વાય અક્ષવાળી ગ્રાફ સિસ્ટમ, એ તો એમણે જ આપી. એનાથી ભૂમિતિ અને બીજગણિત જોડાઈ ગયા. એનાલિટિક જીઓમેટ્રીનો પાયો નંખાયો. ક્રાંતિ જ કહેવાય તો.
ખરેખર તો એમના મુખ્ય વિચારો કયા પુસ્તકોમાં આપણને વાંચવા મળે? એમણે ઘણું લખ્યું તું નહીં?
હા, લખ્યું તો ઘણું. એમની પદ્ધતિ અને કોગિટોનો પહેલો પરિચય 1637માં પ્રકાશિત થયેલા ડિસ્કોર્સ ઓન ધ મેથડમાં મળે છે. અને ખાસ વાત એ કે આ પુસ્તક એમણે લેટિનને બદલે ફ્રેન્ચમાં લખ્યું,
જેથી સામાન્ય લોકો પણ વાંચી શકે.
બરાબર. પછી 1641માં આવ્યું મેડિટેશન્સ ઓન ફર્સ્ટ ફિલોસોફી. આ એમની તત્વમીમાંસાની, મેટાફિઝિક્સની માસ્ટરપીસ ગણાય. એમાં 6 ધ્યાન મેડિટેશન્સ, જેમાં એ પદ્ધતિસરની શંકાથી શરૂ કરીને ઈશ્વરના અસ્તિત્વ અને મન શરીરના ભેદ સુધી પહોંચે છે. આધુનિક જ્ઞાન મીમાંસાનો પાયો અહીં નંખાયો.
અને પછી
1644માં પ્રિન્સિપલ્સ ઓફ ફિલોસોફી, આમાં એમણે પોતાની સમગ્ર ફિલોસોફી અને ભૌતિકશાસ્ત્રને એક વ્યવસ્થિત ગ્રંથમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો, જાણે એરિસ્ટોટલના પાઠ્યપુસ્તકોનો વિકલ્પ આપવા માંગતા હોય.
અને છેલ્લું પુસ્તક,
એમનું છેલ્લું મોટું પુસ્તક હતું ધ પેશન્સ ઓફ ધ સોલ, જે 1649માં આવ્યું. એમાં એમણે લાગણીઓ, પેશન્સ, ઇમોશન્સ અને મન શરીરના સંબંધ પર વધુ ઊંડાણપૂર્વક વિચાર કર્યો. મનોવિજ્ઞાન અને નીતિશાસ્ત્ર સાથે જોડવાનો પ્રયાસ હતો.
તો આટલા બધા ક્રાંતિકારી વિચારો હતા. શરૂઆતમાં લોકો એને સહેલાઈથી સ્વીકારી લીધા હતા કે પછી વિરોધ થયેલો?
ના ના, શરૂઆતમાં તો ભારે વિરોધ થયો, ખાસ કરીને પરંપરાગત ધાર્મિક અને શૈક્ષણિક સત્તાઓ તરફથી. એમના આ વિચારો બહુ ક્રાંતિકારી અને જોખમી લાગ્યા. કેથોલિક ચર્ચે તો એમના પુસ્તકોને પ્રતિબંધિત પુસ્તકોની યાદીમાં પણ મૂકી દીધા હતા.
ઓહ.
પણ ડેસ્કાર્ટેસના તર્કની સ્પષ્ટતા અને એમની પદ્ધતિની મજબૂતી એટલી હતી કે ધીમે ધીમે એમના વિચારો પશ્ચિમી વિચારધારાના કેન્દ્રમાં આવી ગયા. એમના અનુયાયીઓ કાર્ટેશિયન કહેવાયા અને એમના વિચારોએ સ્પિનોઝા, લાઇબનીઝ જેવા બીજા મહાન તર્કવાદી ફિલોસોફોને ખૂબ પ્રભાવિત કર્યા.
ઠીક છે, પણ ટીકાઓ પણ થઈ હશે ને? પેલી મન શરીર સમસ્યા સિવાય બીજી કઈ મુખ્ય ટીકાઓ થઈ?
હા, એક બહુ મોટી ટીકા છે જેને કાર્ટેશિયન સર્કલ કહેવાય છે.
કાર્ટેશિયન સર્કલ એ શું છે?
ટીકાકારોનો આરોપ છે કે ડેસ્કાર્ટેસ ઈશ્વરના અસ્તિત્વની સાબિતીમાં ગોળ ગોળ ફરે છે, વર્તુળાકાર તર્ક વાપરે છે.
કેવી રીતે?
જુઓ, ડેસ્કાર્ટેસ કહે છે કે આપણે આપણા સ્પષ્ટ અને સુસ્પષ્ટ વિચારો પર વિશ્વાસ કરી શકીએ છીએ, કારણ કે એક સર્વશક્તિમાન અને કલ્યાણકારી ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે અને તે આપણને છેતરશે નહીં.
બરાબર.
પણ પછી એ ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે એ સાબિત કરવા માટે શાનો આધાર લે છે? પોતાના મનમાં રહેલા ઈશ્વર વિશેના સ્પષ્ટ અને સુસ્પષ્ટ વિચારનો.
અચ્છા, એટલે ઈશ્વર છે માટે વિચારો સાચા અને વિચારો સાચા છે માટે ઈશ્વર છે, એમ?
હા, કંઈક એવું. જાણે એમ કહેવું કે મારો દોસ્ત સાચો બોલે છે કારણ કે એણે મને કહ્યું કે એ સાચો બોલે છે. આ તાર્કિક રીતે થોડું નબળું ગણાયું.
સમજાયું. આ એક મોટી ટીકા થઈ. અને પેલી પ્રાણીઓ વિશેની વાત, એ પણ ઘણી વિવાદાસ્પદ રહી છે, નહીં?
હા, એ બહુ સંવેદનશીલ મુદ્દો છે. એમની પેલી યાંત્રિક ફિલસૂફીને કારણે તેઓ માનતા હતા કે પ્રાણીઓ એ તો માત્ર જટિલ મશીનો જેવા છે, ઓટોમેટા. એમને આત્મા નથી, ચેતના નથી, લાગણીઓ નથી.
શું? એટલે એ દર્દ પણ અનુભવી શકતા નથી એવું?
હા, એવું જ એમનું માનવું હતું. આ વિચારે પ્રાણીઓ પ્રત્યેના આપણા વર્તન બાબતે ખૂબ ગંભીર નૈતિક સવાલો ઊભા કર્યા છે અને એની સખત ટીકા થઈ છે, જે સ્વાભાવિક છે.
ખરેખર?
આ ઉપરાંત કેટલાક આધુનિક ટીકાકારો, ખાસ કરીને નારીવાદી વિચારકો, એમ પણ કહે છે કે ડેસ્કાર્ટેસના મન શરીરના કડક ભેદભાવે તર્ક અને બુદ્ધિને વધુ પડતું મહત્ત્વ આપ્યું અને લાગણીઓ, અંતસ્ફૂરણા, શારીરિક અનુભવો, જે બાબતો ઐતિહાસિક રીતે સ્ત્રીઓ સાથે વધુ જોડવામાં આવી છે, એનું જાણે અવમૂલ્યન કર્યું.
આ પણ એક દ્રષ્ટિકોણ છે. પણ આ બધી ટીકાઓ અને ચર્ચાઓ છતાં આજે પણ 21મી સદીમાં ડેસ્કાર્ટેસ શા માટે મહત્વના છે? શું એમના વિચારો આજે પણ પ્રસ્તુત છે?
ઓ, ચોક્કસપણે. જો એમની જે પદ્ધતિસરની શંકા છે, તાર્કિક સ્પષ્ટતા પરનો ભાર છે, એ આજે પણ આપણને વિવેચનાત્મક વિચારસરણી શીખવે છે.
હા, એ તો બહુ જરૂરી છે.
આપણે જે પણ માહિતી મળે, કોઈ પણ વાત સાંભળીએ, એને એમ જ સ્વીકારી ન લેવી, એની પરખ કરવી, એના પુરાવા માંગવા, એના તર્કને ચકાસવો, આ બધી ડેસ્કાર્ટેસની દેન છે, એમ કહી શકાય.
બરાબર.
બીજું, એમણે જે મૂળભૂત પ્રશ્નો ઉઠાવ્યા, ચેતના શું છે, મન અને શરીરનો સંબંધ શું છે, એ પ્રશ્નો આજે પણ ફિલોસોફી, મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાને છે.
હા, એઆઈમાં તો આ બહુ મોટો સવાલ છે.
બરાબર. શું મશીન વિચારી શકે? જો હા, તો શું તેને ચેતના છે? શું એને લાગણીઓ હોઈ શકે? આ બધા પ્રશ્નોના મૂળ ક્યાંક ને ક્યાંક ડેસ્કાર્ટેસના દ્વૈતવાદ અને એમના વિચારોમાં પડેલા છે.
ખરેખર એમના કેટલાક પ્રખ્યાત વાક્યો પણ છે જે આજે પણ લોકો યાદ કરે છે. એક તો પેલું હું વિચારું છું તેથી હું છું, બીજું કયું યાદ રાખવા જેવું છે?
એક મને બહુ ગમે છે એમના ડિસ્કોર્સમાંથી, સારી બુદ્ધિ હોવી એ પૂરતું નથી, મુખ્ય વસ્તુ તેનો સારી રીતે ઉપયોગ કરવો છે. કેટલી વ્યવહારુ વાત છે.
હા, સાચી વાત છે. માત્ર હોશિયાર હોવું પૂરતું નથી.
બરાબર. એમની પદ્ધતિ પરનો ભાર અહીં દેખાય છે અને જ્ઞાન પ્રત્યેનો એમનો પ્રેમ આ વાક્યમાં ઝળકે છે. બધા સારા પુસ્તકોનું વાંચન એ ભૂતકાળની સદીઓના શ્રેષ્ઠ દિમાગ સાથે વાતચીત કરવા જેવું છે.
વાહ, સુંદર. એમના અંગત જીવન વિશે કોઈ રસપ્રદ વાત ખરી? પેલી સ્વીડનની રાણી ક્રિસ્ટીના અને એમના મૃત્યુની વાત શું હતી?
હા, એ થોડો કરુણ કિસ્સો છે. 1649માં સ્વીડનની રાણી ક્રિસ્ટીના, જે પોતે બહુ વિદ્વાન હતી, એમણે ડેસ્કાર્ટેસને ફિલોસોફી ભણાવવા માટે સ્ટોકહોમ બોલાવ્યા.
ઓ,
હવે ડેસ્કાર્ટેસને આખી જિંદગી સવારે મોડે સુધી પથારીમાં રહીને વિચારવાની ટેવ હતી. એ કહેતા કે એમના શ્રેષ્ઠ વિચારો ત્યારે જ આવે છે.
હા હા.
પણ રાણીનો કાર્યક્રમ બહુ કડક હતો. એમને સ્વીડનની એ કડકડતી ઠંડીમાં રોજ સવારે 5 વાગે ઉઠીને રાણીને ભણાવવા જવું પડતું.
5 વાગે ઠંડીમાં?
હા. આ કઠોર પરિશ્રમ અને ત્યાંનું અત્યંત ઠંડુ વાતાવરણ એમના નાજુક સ્વાસ્થ્યને માફક ન આવ્યું અને ફેબ્રુઆરી 1650માં સ્ટોકહોમ પહોંચ્યાના થોડા મહિનામાં જ માત્ર 53 વર્ષની વયે ન્યુમોનિયાથી એમનું અવસાન થયું.
અરે રે, એક એસી જિંદગી જેણે દુનિયાની વિચારવાની રીત બદલી, એનો અંત આ રીતે આવ્યા. ખરેખર એમના જીવન અને વિચારો બંને ખૂબ જ નાટકીય અને પ્રભાવશાળી રહ્યા.
સાચી વાત છે. અને એટલે જ અંતે એક વિચાર આપણે આપણા શ્રોતાઓ માટે મૂકી જઈએ. ડેસ્કાર્ટેસે મન અને શરીરને અલગ પાડ્યા, એકદમ જુદા ગણાવ્યા. આજે વિજ્ઞાન, ખાસ કરીને ન્યુરોસાયન્સ, માને છે કે ચેતના એ મગજની જ ભૌતિક પ્રક્રિયાઓની ઉપજ છે. પણ શું ખરેખર બધું ભૌતિક જ છે? શું કૃત્રિમ બુદ્ધિ, એઆઈ, ક્યારે માનવ જેવી આત્મલક્ષી ચેતના પ્રાપ્ત કરી શકશે? ડેસ્કાર્ટેસે જે ભેદ કર્યો હતો, એ ભેદ આજે આપણને આ ગૂંચ ઉકેલવામાં મદદ કરે છે કે પછી આપણી સમજને મર્યાદિત કરે છે?
સારો પ્રશ્ન છે.
શું મન અને પદાર્થ ખરેખર બે અલગ વસ્તુઓ છે, કે પછી એક જ વાસ્તવિકતાના બે પાસા છે જેને આપણે હજુ પૂરી રીતે સમજી શક્યા નથી? આ પ્રશ્નો પર વિચારવું, એ જ કદાચ ડેસ્કાર્ટેસને સાચી શ્રદ્ધાંજલિ ગણાય.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.